એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં આજે કરીએ જાપાન હિરોશિમાની સફર. ઉમાશંકર જોશીની કલમે 1977માં લખાયેલા પ્રવાસ સાથે, મારી એટલે કે કૃષ્ણા વ્યાસ સાથે. હિરોશિમામાંથી કોઈચારો તાનાબેએ આ ઉનાળામાં સૌ મિત્રોને પત્ર મોકલ્યો છે. દર નવા વર્ષે તો એમના પરિચિત હસ્તાક્ષર મળે જ. વરસની વચ્ચે આ શું છે? જોયું તો તાનાબે દંપતીની સહીથી હિરોશિમાના દોજતા ઘાની કથા. હિરોશિમા પર અમેરિકાએ ઓગસ્ટ 1945માં નાખેલા અણુબોમ્બની તરાજીમાંથી બચેલા પણ કોઈને કોઈ રીતે તેની અસર નીચે પીડાતા લોકોની સારવાર માટે મોરિસ દંપતી અને તાનાબે દંપતીએ 1957માં હિરોશિમા સદન શરૂ કર્યું. શ્રી મોરિસ 1972માં મૃત્યુ પામ્યા. તાનાબેએ કામ આગળ ચાલુ રાખ્યું. મોરિસ અને તાનાબે બંને લેખકો, માનવતાવાદી સેવકો. જાપાનની પીઈએન જેવી સંસ્થાઓની મદદથી કલાકૃતિઓ, ચિત્રાક્ષર આલેખ આદિના પ્રદર્શનોની ભરી રકમ ઊભી કરે. આજ સુધીમાં 92,000 અણુબોમ્બ પીડિતોની કશા ખર્ચ વગર હિરોશિમા સદને રાહત આપી. મેની બીજીએ સદને 20 વર્ષ પૂરા કર્યા. તાનાબે દંપતી લખે છે કે અણુયુદ્ધના જે દર્દીઓ બચ્યા છે તે જૂજ છે અને વૃદ્ધ થતા આવે છે. હવે પોતાનો સમય મુખ્યત્વે અણુશાસ્ત્રને બંધી યુદ્ધ નિવારણ અને શાંતિમય જીવનરચનાના પ્રચારમાં મુખ્યત્વે પોતે વિતાવશે. સંસ્થાને સ્થાપે માંડ 4 મહિના થયા હતા ને ત્યાં જવાનું મારે થયું. 1957ની સપ્ટેમ્બરમાં પીઈએનનું આંતરરાષ્ટ્રીય સંમેલન ટોક્યોમાં ભરાયું. તેમાં હાજરી આપનાર ભારતના પ્રતિનિધિઓમાં હું પણ હતો. પૂર્ણાહુતિની બેઠક ઓસાકા પાસે જૂના રાજધાની નગર ક્યોતોમાં ભરાઈ. જાપાનમાં પ્રવેશ્યો ત્યારથી, તે દિશા લીધી ત્યારથી હૃદય ઉપર ઓથારની જેમ એક નામ હતું, હિરોશિમા. સંમેલનના કાર્યકુશળ મંત્રી બહેનને મેં વાત કરી. એ કહે, તમે જરૂર જાઓ, આપણા નવલકથાકાર તાનાબે ત્યાં જ છે, બધી વ્યવસ્થા કરશે. લેખક સમુદાયથી હું છૂટો પડ્યો. મારા મિત્ર શીડા, જેમણે જવા આવવાના ગાડીના સમયો નક્કી કર્યા હતા, તેમણે સવારે 10 વાગે હિરોશિમા જતી ગાડીમાં મને બેસાડી દીધો. દિવસ ધૂંધળો હતો. હિરોશિમા જાપાનની છેક દક્ષિણ તરફ. ગાડી દરિયાકાંઠા પર ટેકરીઓ વચ્ચે વસ્તી સોંસરી પૂરપાટ ચાલી જાય. મોટો દરિયાઈ પવન એટલે તાઇફુ તાજો જ વિનાશ વેરી ગયેલો. તેના ચિહ્નો ક્યાંક ક્યાંક દેખાય. અતિવૃષ્ટિ પછીનું પ્રકૃતિનું સ્વરૂપ, ધોવાણની અવ્યવસ્થાનું નજરે ચડે. એ નામમાં જે કશીક બેચેની છે એને અનુરૂપ આખી યાત્રાનું વાતાવરણ રહ્યું. હિરોશિમા મોટા સ્ટેશને સાંજે ગાડી અટકી ત્યારે વરસાદ વરસતો હતો. સામાન તો સાથે ન જેવો હતો. ઉતર્યો, બહુ ઊભા રહેવું ન પડ્યું. મને સ્વયંસેવક આખા શહેરનો વિસ્તાર વિંધી ઓતા નદી દરિયાને મળે છે ત્યાં કિનારે આવેલા વિશ્રામગૃહ પર લઈ ગયા. ત્યાં તાનાબે અને તેમના પત્ની મળ્યા. એક પ્રોફેસર મળ્યા. તેઓ કોઈ બીજા યાત્રિકો સાથે જવાના હતા. વિશ્રામગૃહની બારીમાંથી નદીઓ સમુદ્રને મળવાની થતી હિરોશિમાની અનોખી રચનાઓનો ખ્યાલ આવતો હતો. એક ભૂશિર બહુ દૂર સુધી સમુદ્રની અંદર જતી હતી. પ્રોફેસરને તે તરફ જવાનું હતું. તાનાબે કહે, આપણે શહેરના મધ્ય ભાગ તરફ જઈએ. અણુબોમ્બનું સ્ફોટ બિંદુ શિમા હોસ્પિટલ પર હતું. આસપાસની તરાજીના કેટલાક વરવા નમૂના સાચવ્યા છે. એક ઊંચા મકાનના ગુંબજની ખાલી ખોપરી અને પડઘાના ઉઘાડા પાંસળા બિહામણા લાગતા હતા. વિનાશપુંજ વચ્ચે સ્મારક રચેલું છે. સિમેન્ટનું અત્યંત સાદું, આકાર કરતા રેખાઓ આગળ તરી આવે એવું, જેમાં નામઠામ નક્કી કરી શકાયેલા એવા 70,000 મૃતજનોનું એ સ્મારક હતું, જેની ઉપર શબ્દો લખાયેલા હતા, યાસુરાકીની નેમતુ કુદેસાઈ, આયામા ચીવા કુરે એકાશી માસેનુકારા, એટલે શાંતિમાં પોઢો કૃપા કરી ભૂલ દોહરાવીશું કદી નહીં. શાંત ઊભા રહી મૌન પ્રાર્થના કરી. એશિયાને પશ્ચિમ ખૂણે બનેલા ગોલ ગાથા એટલે કે ખોપરીઓના ટેકરા પર પ્રસંગનું એશિયાનું પૂર્વ ખૂણાનું મૃત્યુપુંજ સમક્ષ સવિશેષ સ્મરણ થયું. મ્યુઝિયમમાં ગયા. એક કાંડા ઘડિયાળ હતું. 8 વાગ્યાનો કલાક કાંટો ખસીને 16 મિનિટ બતાવતી જગ્યાએ પહોંચેલો છે. મિનિટ અને સેકન્ડના કાંટા તૂટી ગયા છે. એક બિયરની બાટલી હતી. અગ્નિની ગરમીમાં વાંકી થઈ ગઈ હતી. મો તરફનો કેટલોક કાચ ગળવાથી તેનો દાટો થઈ ગયો હતો. અંદર થોડોક બિયર સચવાયેલો છે, 2-1 ઇંચ જેટલો. સૌથી અસહ્ય દ્રશ્ય, આ આંખોથી જોયેલું સૌથી જુગુપ્સાપૂર્યું દ્રશ્ય, તે નળિયા, ઈંટ, સિમેન્ટ અને હાડકા બધું એક રસ થઈ ગયેલું, તેના ગઠ્ઠા પડ્યા હતા તેનું હતું. અંદરથી હાડકાના સફેદો દેખાય. માણસની આત્મવિનાશક હોશિયારી પર હસી રહ્યો ન હોય. બચેલી અમળાયેલી સાયકલ હતી. પેડલને હાથ અડાડી જે ત્યાં ન હતો તે ચરણનો સ્પર્શ કરવા પ્રયત્ન કર્યો. હોસ્પિટલમાં ગયા સપ્ટેમ્બરમાં જ હજી એ બંધાઈ. વરસમાં 12,000 જેટલા દર્દી તપાસ્યા, તેમાંથી 300ને ઇસ્પતાલમાં રાખ્યા. હજી રોજ 100 જેટલા તપાસાય છે. સ્થાનિક ડાક્ટરોની સારવાર નીચે પછીથી તેઓને મૂકવામાં આવે છે. આમાં કંઈ ચેપી હોતું નથી. રેડિયો પ્રક્રિયા પાછોતરી અસરના દાખલાઓ હોય છે. કેટલાકને ચામડી એક જગ્યાએથી લઈ બીજે જરૂર હોય ત્યાં લગાડવાની હોય છે. કેટલાકને પાંડુરોગની સારવાર આપવાની રહે છે. કિડનીનું દર્દ, લ્યુકેમિયા એના પણ કેસ હોય છે. નવી ચામડી મઢેલા 4 છોકરાઓ શતરંજ રમતા હતા. એક દર્દી ભાઈએ મારી પાસેથી હસ્તાક્ષર લીધા. થોડી બહેનો વાતોએ વળી અને પછી હસતી હસતી પોતાના ઠેકાણે ગઈ. આજે ઇસ્પતાલમાં 92 દર્દીઓ છે. આજે જ 2 દર્દીઓના મૃત્યુ થયા છે. 12 વર્ષ પછી અણુધડાકાની અસરથી આ રીતે મૃત્યુ થતા રહે છે. બહાર નીકળતા સ્મૃતિપોથીમાંથી મને લખવાનું કહેતા આવી ઇસ્પતાલો જોયા વગર જેના હૃદયમાંથી શાંતિ પ્રાર્થના જાગી તે કરુણાભર્યા ઋષિને વંદન કરી સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા એ શ્લોક અને એનો અનુવાદ લખ્યો. તાનાબેએ સુધરાઈના પ્રમુખ સાથે મળવાનું ગોઠવ્યું હતું. કચેરીએ ગયા ત્યારે જાણ્યું કે પ્રમુખ બહારગામ હતા, ઉપપ્રમુખ ત્યાં હતા. તેમણે રાજાજીનું પુસ્તક મહાભારત આપ્યું. તેમણે કહ્યું, આ જોઈ વતન જાઓ ત્યારે દેશભાઈઓને આવું ન થાય તે માટે કહેજો. શ્રી નહેરુ આવવાના છે એમ પણ એમને કહ્યું. રેસ્ટ હાઉસ, વિશ્રાંતિ ગૃહ એટલે પછીનું હિરોશિમા સદન, એ ઉપર અમે પાછા વળ્યા. મૂળ અમેરિકાના પણ અમેરિકાને તજી નીકળેલા શ્રી મોરિસની મદદથી શરૂ થયેલા આ વિશ્રાંતિ ગૃહમાં મૂળ યોજકો તરીકે યુનિવર્સિટીના પ્રમુખ, નગરપતિ, રાજ્યપાલ, રેડક્રોસના વડા, અણુ ઇસ્પતાલના દાક્તર કાવાબાતા જેવા મહાન સાહિત્યકાર વગેરે છે. બેટમાં 300 અનાથો છે, શહેરમાં 100 5 અનાથગૃહો ચાલે છે, જેમાંનું એક નગર સરકારની દેખરેખ નીચે છે. એક સામાજિક સંસ્થા હસ્તક છે, એક જિલ્લા હુકુમની સંભાળ હેઠળ છે. ઇસ્પતાલ અંગે મૂળ પ્રસ્તાવ અમેરિકાના પ્રખ્યાત માનવતાવાદી વિચારક સેટરડે રિવ્યુના સંપાદક નોર્મન કઝિન્સ્કીએ મૂક્યો હતો. પહેલા સારવાર માટે દર્દીઓને અમેરિકા લઈ ગયા, પછી કઝિન્સે ફંડ માટે પ્રયત્ન કર્યો અને અહીં જ ઇસ્પતાલ શરૂ કરી. ક્વેકર પંથીઓનો એના સંચાલનમાં મોટો ફાળો છે. તાનાબેએ કેટલાક સામાયિકો બતાવ્યા. એકમાં પોતાનો વાસુરેજી જો જુંક્યોશા એટલે ભૂલોના શહીદને એ લેખ બતાવ્યો. બહેનોનું એક માસિક વાકાઈ જોસેઈ એટલે નૂતન નારી બતાવ્યું, જેની 380,000 નકલો જતી હતી. અણુબોમ્બ પડ્યા પછીની પરિસ્થિતિ અંગે આ સામાયિકો કંઈ ને કંઈ કરી છૂટતા હતા. રાત પડી ચૂકી હતી. શ્રીમતી તાનાબેએ થોડુંક ખાવાનું, ચા, બ્રેડ, કંઈક જાપાની વાનગી એવું ધર્યું. ઓરડામાં બેઠા હતા. હું શાકાહારી છું એ જાણી એમણે કહ્યું કે તેઓ બંને બૌદ્ધ ધર્મી હતા. હિરોશિમામાં 95% વસ્તી બૌદ્ધ ધર્મી, 5% ખ્રિસ્તી અને ગણ્યા ગાંઠ્યા શિન્ટો અનુયાયી. પછી બંનેએ ગજવામાંથી એક નાનકડું તાવીજ જેવું કાઢ્યું. એના ઉપર લખેલું હતું, નમો અમિદા બુત્સુ. તાનાબે કહે, હું બુક્યો તો, બુ એટલે બુદ્ધ, ક્યો એટલે બૌદ્ધ શિક્ષણ, તો એટલે માનનાર છું. કોઈને કહેતો નથી, મનથી ધર્મ પાળું છું. પિતા તો ક્યોતોમાં બૌદ્ધ ઉપદેશક હતા. સામાજિક અને રાજકીય વિચારસરણીમાં એ મધ્યમ માર્ગી લાગ્યા. સામ્યવાદીઓની શાંત હિલચાલથી તરીને પોતે ચાલે છે અને ફાસીવાદના કટ્ટર વિરોધી છે. હિટલર સત્તા પર આવ્યા પછી ટોક્યોમાં 300 બૌદ્ધિકો મળ્યા. તેમાંના 2 જેલમાં મર્યા. તાના 2 મુખ્ય 20 કાર્યકરોમાંના એક. એમને પકડવામાં આવેલા પણ પછી છોડી મૂકેલા. આ વાતો દરમિયાન આખો વખત શ્રીમતી તાનાબેને પતિના કામમાં તદાકાર જોવા એક લાવો હતો. પાછા વળવા રાતની ગાડી પકડવાની હતી, રજા લીધી. તાનાબે દંપતિ જાણે ભવભાવના સંબંધી ન હોય, એમનાથી છૂટવા પગ ઉપડતો જ ન હતો. મૃત્યુના મહારણ વચ્ચે અમી વીરડી જેવા એ લાગતા હતા. એમની અને સંસ્થાના સૌની વિદાય લીધી. રાતે હિરોશિમાએ રૂપ કાઢ્યું હતું. લાલ લીલા પીળા ધોળા નિયોન પ્રકાશ તકતકી રહ્યા હતા. જાણે અહીં કશું કાંઈ ન બન્યું હોય, જાણે કોઈ મૃત્યુતાંડવ ખેલાયું જ ન હોય. ક્યાં ગયા એ પેલા અણુખંડેર? ક્યાં છુપાયા પેલા અણુદર્દીઓ? પહેલાં તો કંઈક અડવું વરવું બધું ભાસ્યું. મોટર સ્ટેશનના દીવાઓ તરફ ધસતી હતી. દૂર થતા નિયોન પ્રકાશના ઝુમખા એકાએક ત્યાં મૃત્યુના સુનકાર વચ્ચે પાણામાં હિંચોળાતા નવજાત શિશુના કલ્લોલ જેવા મરકી રહ્યા. નવું જીવન, નવો દાવ. સ્ટેશને હજી ગાડી આવવાને વાર હતી. મુસાફરો વચ્ચે એક પાટલી પર જગા લીધી. પાસે એક તરુણ ચોપડી વાંચી રહ્યો હતો. મને એણે વિનયથી શબ્દ પૂછ્યો, જાણતો હોઉં તો. એક પ્રારંભિક અંગ્રેજી ચોપડીનો અભ્યાસ એ કરી રહ્યો હતો. એમાંથી વાત ચાલી. કહે કે અણુબમ પડ્યો ત્યારે નાનકડો છોકરો હતો પોતે. શહેરને બીજે છેડે રહેતો હતો, બચી ગયો. ઊંચી દૈત્ય મૃત્યુ જ્વાલા પોતે જોઈ હતી. એની આંખોમાં એના ઓળા હજી વર્તાતા હતા. ગાડી આવી. હું ગોઠવાયો. ત્યાં પેલા પ્રોફેસરની દુબળી પાતળી કાયા દૂરથી દોડતી આવતી જણાઈ. કહે કે માંડ હમણાં હું છૂટો થયો. જાપાનીઝ કાવ્ય પ્રકાર હાઈકુ ઉપર લખેલું અંગ્રેજી પુસ્તક એમણે મારા હાથમાં મૂક્યું. એ સારસ્વતનો સરળ પ્રેમ સ્પર્શી જાય તેવો હતો. ગાડી ઉપડે તે પહેલાં મારો નવ તરુણ મિત્ર કંઈક મીઠાઈ જેવું લઈ આવ્યો. એને ખૂબ ખૂબ ફતેહ ઈચ્છી. એનો ચહેરો હૃદયમાં જડાઈ ગયો. ગાડી ઉપડી. હિરોશિમામાં કેટલોય બધો સમય ગાળ્યો હોય, બલકે માનવજાતિની શરમભરી વેદનામાં એકવાર ઝપકોળાવાથી ભૂતકાળ આખો એકવાર તો જુઠ્ઠો જેવો લાગતો હોય એવી લાગણી થતી હતી. હિરોશિમાની યાત્રા કરી હતી એમ નહીં, હિરોશિમામાંથી હવે યાત્રા કરવાની હતી. ક્યાં? જ્યાં હિરોશિમા ન હોય એવા ભાવિ જગતમાં.